આનંદને આગને અને વિદ્યાનગર બંનેના સહયોગની અંદર ખૂબ સુંદર સારી રીતે આ ઉત્સવ આજે આપણે ઉજવ્યો છે. અને એ ઘણા વખતથી આપણી ઈચ્છા હતી એ મંદિર પણ એક સુંદર સારું બની ગયું છે. કારણ કે જેમ કહ્યું એમ પાયામાંથી જ આ ગામની અંદર શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિના આશીર્વાદ એમનો સંકલ્પ એટલે એ રીતે ઉત્તર ઉત્તર સત્સંગ આખો વધ્યો. જયનારાયણભાઈએ કહ્યું કે 90 વર્ષનો બધો એમને કડી મેળવી તે વખતે બહુ જૂથ રજવ્યક્તો અને એમના સમયમાં બોચાન સંસ્થામાં એમનું સમર્પણ થયું અને ત્યાર પછી આ વિકાસ બધો થતો ગયો. અને એ રીતે આજે આવું એક સુંદર ભવ્ય મંદિર થતાં દરેકને એનો ખૂબ સારો લાભ મળશે. કારણ કે દરેકની અંદર ધર્મ ભાવના પડેલી છે એટલે એ રીતે સ્વાભાવિક રીતે કે આવું સ્થાન બને એમાં પોતાનો સહયોગ નાના મોટા બધાએ આપ્યો છે. હમણાં ભગવચંદ સ્વામીએ બધા ઘણાનો આભાર માન્યો છે. તો એ રીતે દરેકે પોતપોતાની રીતે સત્સંગી હોય કે ન હોય પણ દરેકને ધર્મ ભાવનામાં તો છે જ કે કંઈક ધર્મનું કાર્ય થતું હોય તેમાં આપણો સહયોગ આવે. એ રીતે આખું શહેર જ પહેલેથી એવું ધાર્મિક છે, ધર્મને માટે સહકાર આપનાર છે અને ધર્મ એ રીતે કરેલું છે. એટલે ભગવાનનું મંદિર થયું એક જગત કલ્યાણ માટેનું જ કાર્ય છે. મંદિરોથી જ આપણા ધર્મના સંસ્કારો આપણો ધર્મ ટક્યો છે. ભારતની અંદર આપણે જોઈએ છીએ કે લાખોની સંખ્યામાં મંદિરો છે. એનું કારણ છે કે માણસોને મંદિરથી જ એની અંદરની ધર્મ ભાવના જાગૃત થાય ત્યાં જવાથી. એટલે પછી કોઈ પણ ભગવાનનું મંદિર હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, શિવનું હોય, શક્તિનું હોય, જૈનનું હોય, બીજા ભાઈઓનું જે જે ધર્મને માનતા હોય, બધાના મંદિરોની પાછળની ભાવના એક જ છે કે લોકોની અંદર ધર્મની જાગૃતિ થાય. અને એ રીતે આપણા ભારતની અંદર આપણા સંસ્કાર જ્યાં સચવાય છે, સંસ્કારની પ્રેરણાઓ મળે છે એ મંદિરો છે. બીજું સ્થાન છે આપણા ધર્મશાસ્ત્રો છે. ધર્મશાસ્ત્રો એ પણ વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આદિ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામાં છે, શિક્ષાપત્રી છે, વૈષ્ણવના ગ્રંથો છે, જૈનોના ગ્રંથો છે, બીજા ધર્મોના દરેકની અંદરના જે ગ્રંથો એમાં પણ એ પુરુષો જે થયા છે એમને આપણને એક સારો માર્ગ બતાવ્યો છે, સારો આદેશ, સારો સંદેશો એમને આપ્યો છે કે જેમાંથી આપણા સંસ્કારો દૃઢ થાય અને સુંદર સારી પ્રેરણાઓ મળે. ત્રીજો આપણો એક ભારતનો સંત સમાજ છે. એ સંત સમાજ પણ આ રીતે આપણને પ્રેરણા આપતો રહે છે. કારણ કે સંતોનું વિચરણ હંમેશા રહે છે. ભારતમાં જો સંતો પૂર્વમાંથી પશ્ચિમ, પશ્ચિમમાં દક્ષિણ, ઉત્તર એ પોતે એમનું વિચરણ હોય જ છે. એટલે સંત તો વિચરતા ભલા, નદીના નીર વહેતા ભલા અને સંતોનું વિચરણ એ હોય. તો નદીનું જેમ વહેન વહે છે, પ્રવાહ વહે છે તો એનાથી લાખો માણસોને લાભ થાય છે. બંને કાંઠામાં રહેનારા માણસો, પશુ પંખી બધાને એ પાણીનો લાભ મળે છે. એમ સંતોના વિચરણથી હજારો માણસો, પછી ગરીબ હોય, તંગ હોય, નાત જાત હોય, એના ભેદ વગર બધાને એનો લાભ મળ્યા જ કરે છે. એટલે એ સંતોની માટે પણ પરોપકારી કહેવાય છે. સંતો પાસે બીજું કાંઈ છે તો નહીં, કારણ કે એમની પાસે કોઈ આપણી મિલકત નથી કે કંઈ એવું બેંક બેલેન્સ નથી કે કોઈ બધા વ્યવસાય ભૌતિક સુખ જેવું કંઈ છે નહીં, મોટર ગાડીઓ બંગલા. એમને તો એક જ છે કે ભગવાનની આજ્ઞામાં રહીને, પોતાનો ત્યાગાશ્રમની અંદર રહીને, સર્વ પ્રકારે નિષ્ફળ રહીને લોકોની સેવા અને ભગવાનની ભક્તિ કરીને આત્મકલ્યાણ કરવાનું છે. તુલસીદાસે એટલા માટે કહ્યું કે સંત બળા પરમારથી જાકા મોટા મન, તુલસી સબકુ દે થે રામ સરીખા ધન. તુલસીદાસ પોતે લખી ગયા છે કે સંતો એ આપણને એક મોટા મોટી સંપત્તિ આપે છે. જે ખર્ચ્યું ન ખૂટે વાકું ચોર ન લૂંટે, એમની સંપત્તિ કઈ છે કે આ દુનિયામાં જેને ચોરે લૂંટી ન શકે એ સંપત્તિ નાશ પણ ના થાય, જેમ એ સંપત્તિને વાવરે એમ હજાર ગણી થતી જાય. એને એક થાય. એક માણસ ભગવાનનું નામ લે, એ પછી બે પાંચ લે, દસ લે, પચાસ લે, સો લે, લાખ લે, કરોડો લે, હજી કરોડો માણસ એ નામ. એટલે એ સંપત્તિ છે, એને આપણી સંપત્તિ ખૂટી જાય જો વાપરીએ તો, પૈસા ટકા બેંક બેલેન્સ એ થઈ જાય. પણ આ સંપત્તિ એવી છે કે એટલા માટે કહ્યું કે પરમાર્થ મોટા મોટો એ સંતોનો પણ રહ્યો છે ભારત વર્ષની અંદર. ભગવાન સ્વામિનારાયણે પણ એ પ્રમાણે સંતો કરીને એમને એ જ આદેશ આપ્યો કે તમે ગામો ગામ વિચરો, તમે પોતાના સ્થાનમાં બેસી રહેશો, તમારા આત્માનું કલ્યાણ થશે. પણ સમાજ છે અને એ સમાજના માણસોમાં ધર્મની જાગૃતિ થાય, એમની પાસે જઈને તમે એની વાતો કરી એમને જાગૃત કરો. એટલે સંતના વિચરણથી આમ ઘણા માણસોને લાભ થઈ જાય છે, અને એ રીતે એના જીવનની અંદર અનંત જન્મનું જે કંઈ દુઃખ મુશ્કેલીઓ છે એ દૂર થાય છે, અને ભગવાન તરફ જઈને એની મુક્તિ થાય છે, ઉર્ધ્વગતિ થાય છે. એટલે સંતોનો આ પરમાર્થ કે એ રીતે કહીને લોકોને કઈ કઈ સુંદર બેન રહેન અજ્ઞાન નીકાળશે કે એને એમાં ભગવાનના મહિમાનો સાંત્વન ધીરજ, કારણ કે સંસારી જીવ છે એને અનેક મુશ્કેલીઓમાં જીવતા હોય છે, અનેક મુશ્કેલીઓ આવે છે, એને ત્યાં જઈને એને સાંત્વન, એને ધીરજ, એને બળ, કઈ કઈ સુંદર બેન, સુંદર એટલે ભગવાનનો બેન છે, ધર્મનો છે, આસ્થાનો છે, ધીરજનો છે, બળનો છે, એ બધી વાત કહી અને એને શાંતિ આપે છે, એને એ પ્રમાણે આશ્વાસન મળે છે, એથી પોતાનું જીવન સાર્થક કરે. એટલે આ સંતોનું એ છે. એટલે આપણી ત્રણ વસ્તુ છે, એક તો ભગવાનના મંદિરો, બીજા ગ્રંથો, અને ત્રીજા સંતો. એ ત્રણની આપણે જો આ પ્રમાણે જેટલી સંભાવના કરીએ, એનો આપણે જેટલો પ્રચાર કરીએ, એને વિશે જેટલી ભાવના ઉત્પન્ન થાય, એટલું શાંતિ દેશમાં વિશ્વમાં બધે થાય છે. અને શાંતિનું કારણ ભગવાન જ કયા છે, ભગવાનમાંથી જ શાંતિનો પ્રવાહ નીકળે છે, આનંદનો પ્રવાહ પણ અહીંયાથી છે. એટલા માટે એ ભગવાનનું મહત્ત્વ છે, માટે મંદિર થવાથી ઘણો લાભ આપણે બધાને થાય. મંદિરનો અર્થ એક જ છે કે આપણું મન સ્થિર થાય, મન સ્થિર કરવા માટેનું મંદિર. મંદિરની અંદરથી આપણે બીજું કંઈ ત્યાં જઈને પ્રાર્થના, બીજું વાંચન કરીએ, સત્સંગ કરીએ, તો સહેજે આપણો જે બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગરૂપી લહેરમાં તરત ટાઢો થાય, કે ત્યાં જવાથી આપણા ઘણા જાતના ઉદ્વેગો અશાંતિ શાંત થાય અને કંઈક બળ પ્રેરણાઓ મળે. એટલે મનને સ્થિર કરવાની વાત છે. અને મન છે અસ્થિર છે આપણે જાણીએ છીએ, મન છે અસ્થિર છે, જગત પણ અસ્થિર છે, આ જેટલું આપણે દેખીએ છીએ બધું અસ્થિર છે, એ સ્થિર નથી. એટલે જળને ઠેકા ને સ્તરને સ્તરને ઠેકા, દરિયો હોય ને ત્યાં પાણી, મકાનો થાય ને મકાન પાછળ દરિયો થઈ જાય, આવી બધી પરિસ્થિતિ આપણે જોઈ છે કે અસ્થિર છે જગતને આખું બધું બ્રહ્માંડ. પણ એક ભગવાન જ સ્થિર છે કે એનો કોઈ દિવસ નાશ નથી, એનો વિનાશ નથી, એ સંપૂર્ણ રીતે આ પ્રમાણે આ જગતમાં રહી અને પોતાનું કાર્ય હંમેશ કરે છે. એટલે સ્થિર વ્યક્તિની પાસે જવાથી આપણને સ્થિરતા મળે, નિર્વ્યસની માણસ પાસે જવાથી નિર્વ્યસની થવાય, સુખી માણસ હોય તો એની પાસે જવાથી સુખી થાય. એમ જેની જેની પાસે જે કંઈ સંપત્તિ છે એવી સંપત્તિને પ્રાપ્ત કર્યું હોય તો એની પાસે છે, એની પાસે જઈએ તો પ્રાપ્ત થાય અને આપણને લાભ થાય છે. એમ આપણે જે આ પ્રમાણે જે ભગવાનના મંદિરમાં જવાથી ત્યાં જે સંપત્તિ છે એ આપણને પ્રાપ્ત થાય છે અને એમાંથી આપણને આનંદ થાય છે. તો આવું એક મંદિર ખૂબ સુંદર સારી રીતે ભગવાનની ઈચ્છાથી બન્યું છે. બધાનો સહકાર આની અંદર ખૂબ મળ્યો છે, આખા શહેરનો, નાના મોટા ભાઈ ભાઈનો, આજુબાજુના બધા ગામનો, અને બધાએ પોતાના ઉમંગથી ઉત્સાહથી આ કાર્ય કર્યું છે. તો એવો લાભ જે આપણને મળ્યો છે બહુ મોટા ભાગે, કારણ કે આવી સેવાઓ, આવો જે લાભ એ બહુ ઓછો આપણને હોય છે. આપણા જીવનમાં બીજા ઘણા હોય છે, પણ એ આપણા દૈહિક સુખો, દૈહિક આપણી સંપત્તિ વધે, દૈહિક આપણો લાભ મળે, દૈહિક રીતે આપણને બધા લાભ થાય, જરૂર છે, એની પણ જરૂર છે, એ બધું પ્રાપ્ત કરવાનું છે. કારણ કે આપણે સમાજમાં રહ્યા છે, આ મનુષ્ય શરીર છે, વ્યવહાર છે, સંસાર છે, એટલે પૈસા જોઈએ, ટકા જોઈએ, વેપાર ધંધો, નોકરી, આપણે જે મકાનો બધું જ જોઈએ, એટલે એ સંપત્તિની પણ જરૂર છે. પણ સાથે સાથે આધ્યાત્મિક સંપત્તિ એની પણ એટલી જ જરૂર છે, એટલી જ આવશ્યક છે. જો આપણી આધ્યાત્મિક સંપત્તિ આપણે છે તો એ આધ્યાત્મિક સંપત્તિ આ ભૌતિક સંપત્તિનો આધાર છે. એ આધાર વસ્તુ જો આપણે બરાબર સાચવીશું તો બિલ્ડિંગ ઉપર ચાલેલું હોય તો સારું રહે, પાયો મજબૂત હોય તો, એમ આધાર છે. એટલે આ જે ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી, સંસ્કારરૂપી સંપત્તિ એ આપણી પાયાની છે. એને આપણે જો નહીં નહીં સાચવીએ તો પછી એ કોઈ બીજો આપણો આધાર નથી. તો એ ભગવાન આપણો આધાર છે, એ સંપત્તિના આધાર પણ પરમાત્મા છે. એ પરમાત્માને વિશે જેટલી આપણી ભક્તિ થશે, જેટલી શ્રદ્ધા થશે, જેટલો વિશ્વાસ થશે, એટલા આપણે સુખને શાંતિ થશે. એટલા માટે આવું એક સુંદર મંદિર થયું છે. એ માટે આનંદના આજુબાજુના બધા ભાઈઓને ખૂબ ધન્યવાદ છે. આજે આવા પ્રસંગે આ બધા ખૂબ દૂર દૂરથી અને દેશ પરદેશથી બધા આવ્યા છે. આજે બધા રાજકર્તા પુરુષો પણ પોતાના કાર્યોમાં વ્યસ્ત છે જ, કારણ કે અત્યારે દુકાળની પરિસ્થિતિ છે આપણે જાણીએ છીએ. એટલે બોજો તો ખૂબ જ છે, મુશ્કેલીઓ પણ છે જ, પણ છતાંય ભગવાન સર્વને કરતા છે. પ્રાર્થના એમને કરીએ કે દરેકમાં સારી બુદ્ધિ શક્તિ આપે ધીરે ધીરે, અને દરેકમાંથી કંઈક કંઈક સારી પ્રેરણાઓ મળી અને આપણે આવું જે મહાસંકટ છે એને પાર થઈ જઈએ એવી પ્રાર્થના આપતો કરી છે. એમનામાં પણ એવી શક્તિ પ્રેરણા ભગવાન આપે કે જેથી કરીને આપણું આ કાર્ય નિર્વિઘ્ન પાર ઉતરી શકાય અને શાંતિ સર્વના જીવનમાં રહે એ કરીએ છીએ. કારણ કે આ બધાની અંદર બધાને આ સરખું જ હતો, કારણ કે જે બેઠા છે એમને પણ આપણા માટેનો વિચાર છે, આપણે પણ વિચાર છે. કારણ પણ બધા જો એક વિચાર, એક રુચિ, એક સંપ, એક સહકાર જો આપણે છે તો મોટું કાર્ય થશે. પછી ગમે એવો મોટો આ તો મોટો ચક્રવર્તી રાજા હોય ને મોટો દુનિયાનો, તો એને પાર થવું કઠિન. પણ બધા જ જો એક વિચારથી કામ કરે, સંપથી, એકતાથી, નાના મોટા આપતા ગુજરાતના હાલા 4 કરોડ માણસો એમાં વસતા નાત જાતના બધાએ કે ભાઈ આપણે કમે કરીને પણ આ પાર કેમ ઉતરવું છે, તો એ દરેકનો વિચાર અને મેળવીને થશે. અને પ્રયત્ન પુરુષાર્થ આપણે કરવો છે, કૃપા ભગવાનની છે, ભગવાન કૃપા કરશે અને શાંતિ થશે. તો આ પ્રમાણે અહીંયા એ પ્રમાણે નરોત્તમભાઈએ વાત કરી, એ પણ મોટો પ્રશ્ન એનો થાય. જયનારાયણભાઈને ભૂપેન્દ્રસિંહે પણ વાત કરી કે આ પ્રમાણે નર્મદાનો પ્રશ્ન છે અને એ માટે તો આપણે બધા રાજ્યોને બેઠા છીએ, પણ એ પણ પ્રશ્ન છે. એનું હવે એક નિરાકરણ તો આપણે થઈ ગયું છે, પણ હવે પણ એમાં કોઈ વિઘ્ન ના આવે અને જે ત્યાં કચ્છ સુધી પાણી પહોંચાડવું છે એ પણ સારી રીતે પહોંચી જાય, પણ એનો થોડો ટાઈમ લે છે. આજે આપણે ઉતાવળ બહુ થઈ જાય કે હવે જ્યારે નર્મદાનો કેસ પતી ગયો તો પહેલાં પહેલું અમને પાણી મળી જવું જોઈએ, પણ એ ઘરે ઘરે ખેતરે ખેતરે પહોંચાડવું છે, કારખાને કારખાને, કાંઈ એક દાડામ થતું નથી. એ આપણે બધા જાણીએ છીએ, કોઈ પણ માણસ બેઠા છે 4.5 કરોડ એક દાડામ કોઈ કરી શકે એમ નથી, ગમે એટલી વાતો કરતા હોય તો. એનો સમય છે, દરેક વસ્તુનો સમય, સમયે એ પાકે અને એનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. એમ આજે ઘણા વર્ષો ધીરજ રાખી છે તો 1-2 વર્ષ વધારે ધીરજ રાખી અને આપણે આ કાર્યને એ સારી રીતે થાય એવો દરેક નાના મોટાનો સહકાર જે છે એવો ને એવો સહકાર જો મળી જાય તો એમના સંકલ્પ મુજબ ભગવાન જલ્દી આપણને આ વાણીનું પ્રાપ્તિ થશે, સુખ પણ પ્રાપ્ત થશે. તો ફરીથી પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા દેશની અંદર, વિશ્વની અંદર અને ગુજરાત આખાની અંદર અને નાના મોટા દરેકને સુખ શાંતિ પ્રાપ્ત થાય, દરેકમાં ધર્મ ભાવના વધે અને દરેક મનુષ્યો સંપથી એકતાથી સારું કાર્ય કરી શકે એવી બુદ્ધિ શક્તિ બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.